أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله وكفى والسلام على عباده الذين اصطفى. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. اللهم صل على محمد وآل محمد وأجل فرجهم. محترم سامعین، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. لائق حمد قابل ثنا چھ تے خالق ارزو سما، مالک کون و مکان راضی کے دو جہاں، کہ جنے عقل سلیم جیوی نعمت تھی انسان نے سرفراز کریا، جنے انسان نو ہدف، انسان نو ایم، انسان نو مقصد جی خلقت نو چھے تے بتاوی دی تو قرآن مجید ماں، کہ اللہ سبحانہ تعالیٰ پیدا کریا، خلق کریا تاکہ انسان تینی عبادت کرے. ارے اپنے سو جانیے چھے کہ عبادت اگر انسان معرفت ساتھے کرے تو اینو ثواب گھنو بدھو بدھی جائے چھے، نے اللہ نے پسند چھے کہ اپنے معرفت ساتھے عبادت کری. تو قرآن مجید کے جے بہترین عبادت چھے تینے اپنے ہمیشہ پڑھتا جو ہوئیے چھے، انہی ہر وقت عربی ماں پڑھتا ہوئیے چھے، پن اپنے سمجھتا نتھی کہ قرآن اپنے شوں کہوا مانگے چھے. آو سورہ حجرات ماں اپنے એ જાણીએ કે અલ્લાહ સુબાન ઉતાલા આ સૂરે હુજરાતની આયતો થકી આપણને કયા પૈગામ આપવા ચાહે છે. આપણે આયત 12માં ખૂબ વિસ્તૃત રીતે તફસીલથી આપણે ગીબત વિશે જાણ્યું. આજે આપણે આયત નંબર 13 સાંભળીશું. આયત નંબર 13ના અહેમ તરીન પૈગામો આજે આપણે હાસિલ કરશું. તો આવો સૌ પ્રથમ આપણે પહેલાં આયત અને એનો તરજુમો સાંભળીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. યા અય્યુહન્નાસુ ઇન્ના ખલકનાકુમ મિન ઝકરિન વ ઉન્સા ذکرین و انسا وجعلناکم شعوبا وقبائل لتعارفوا ان اکرمکم عند اللہ اتقاکم ان اللہ علیم خبیر. اے لوکو، امے تمنے ایک پروش ان ایک ستری ماتھی پیدا کریا چھے، અને તમને અલગ અલગ કબીલાઓમાં રાખ્યા છે એટલા માટે કે તમે એકબીજાને ઓળખી શકો. બેશક અલ્લાહની નજરમાં સૌથી વધારે ઇજ્જતવાળો એ છે જેની પાસે સૌથી વધારે તકવા છે. બેશક અલ્લાહ દરેક વસ્તુને જાણે છે અને દરેક વસ્તુની ખબર પણ રાખે છે. આ આયતના જરૂરી પોઈન્ટ્સમાં આગા મોહસિન કરાતી લખે છે કે અમુક લોકો એમ માને છે કે આ આયત પહેલાંની આયતથી સંબંધ ધરાવે છે. તેમનું કહેવું છે કે કોઈની મજાક અને ગીબત કરવી પોતાની જાતને બીજા કરતાં વધારે સારી સમજવાના કારણે અને બીજાનું અપમાન કરવાના ઇરાદાથી હોય છે. તો આ આયત ફરમાવે છે કે બધાથી સારા અને ઇજ્જતવાળા હોવાનું સબબ તકવા છે. આ આયતમાં ત્રણ મહત્ત્વના કાનૂન તરફ ઇશારો કરવામાં આવ્યો છે. પહેલું, દુનિયાના બધા જ ઇન્સાનો કોઈ પણ જાતના ઊંચ નીચ ભેદભાવ વગર સરખા છે. બીજું, ઇસ્લામી સમાજમાં એકબીજાને આપસમાં ઓળખો. ત્રીજું, બીજાથી શ્રેષ્ઠ હોવાનું માપદંડ તકવા અને પરહેજગારી છે. જોકે બીજી આયતોમાં બીજાથી અફઝલ હોવા માટે બીજી વસ્તુઓ જેમ કે ઇલ્મ, પહેલાંની રહેણીકેણી, અમાનતદારી, તાકાત, હિજરત વગેરે બયાન કરવામાં આવ્યા છે. અનવારુલ બયાન ફી તફસીરુલ કુરાનમાં આપણે જોઈએ કે આ આયતનો શાને નુઝુલ શું છે. અને આ રિવાયત તફસીરે મજમુઉલ બયાનમાંથી પણ મળે છે કે મક્કાની વિજય વખતે હુઝુરે જનાબે બિલાલને હુકમ આપ્યો કે કાબાની છત ઉપર ચડીને અઝાન આપો. જ્યારે જનાબે બિલાલે અઝાન આપી તો ખતાબ બિન અસદે કહ્યું કે અલ્લાહનું શુક્ર છે કે મારા બાપને આ દિવસ જોવો નસીબ ન થયો. અને અબુ જહેલના ભાઈ હારિસ બિન હશામે કહ્યું કે મોહમ્મદ સલ્લાલ્લાને આ કાળિયા સિવાય બીજો કોઈ મોઝિન ન મળ્યો, એટલે કે જનાબે બિલાલને કાળિયો કહ્યું. અને એવી જ રીતે કુરેશના બીજા વડેરાઓએ પણ મેણા ટોણા માળવાનું શરૂ કર્યું. તે વખતે આ આયત નાઝિલ થઈ છે અને એમ ફરમાવવામાં આવ્યું આ આયતમાં તમો બધા એક મા બાપના વંશમાંથી છો. આ કોમો અને કબીલા એકબીજાની ઓળખ માટે છે. ઇન્ન અક્રમકુમ એટલે તમારામાંથી અલ્લાહની નજદીક ઇઝ્ઝતવાળો, અલ્લાહની નજદીક ઉચ્ચ મરતબો એ વ્યક્તિનો છે જેના ફરમાનીથી બચે, અલ્લાહની ફરમાબદારી કરતો રહે. ખાનદાની મોટાઈ કાંઈ ઇન્સાનની આબરૂમાં વધારાનું કારણ નથી. અઝીઝો, પૈગંબર સાહેબની હદીસમાં છે કે મહેશરના દિવસે અલ્લાહ ફરમાવશે કે તમોએ મારા હુકમોને પીઠ પાછળ નાખી દીધા, પોતાના ખાનદાન ઉપર ગર્વ કરવા લાગ્યા. આજે હું તમારા ખાનદાનની ઊંચાઈને નીચે નાખી દઈશ. હઝરત ઈસા અલી સલામને જ્યારે પૂછવામાં આવ્યું કે ઇન્સાનોમાં કોણ મોટું છે, આપે બંને હાથોમાં માટી ઉપાડીને ફરમાવ્યું કે આ બંનેમાં કોને ફઝીલત આપવામાં આવે. શ્રેષ્ઠતા તો એના માટે છે કે જે તકવા ગ્રહણ કરે. તફસીરે બુરહાનમાં ઇમામે મોહમ્મદ બાકીર અલી સલામથી વર્ણન છે કે એક વખત મસ્જિદે નબવીમાં સહાબા એકબીજા ઉપર પોતાના વંશ વિશે ગર્વ કરી રહ્યા હતા. તે વખતે જનાબે સલમાન પણ ત્યાં હાજર હતા. જનાબે ઉમરે તેમની નસ્લની ખાનદાનનો સવાલ કર્યો તો જનાબે સલમાને કહ્યું કે હું સલમાન છું અને અલ્લાહના એક બંદાનો પુત્ર છું. હઝરત થકી મને હિદાયત મળી છે. હું બહુ જ ગરીબ હતો. હઝરત થકી અલ્લાહે મને ખુશહાલ કર્યો. હું તો ગુલામ હતો, પણ હઝરતની મહેરબાનીથી મને આઝાદીની દોલત મળી. આજે મારો હસબ નસબ છે. તો એટલામાં હુઝૂર ત્યાં તશરીફ લાવ્યા તો જનાબે સલમાને આપને બધી વાત સંભળાવી. આપ લોકોને સંબોધન કર્યું કે હે કુરેશના લોકો, ઇન્સાનનું કુળ દીન છે. ઇન્સાનનું જે કુળ છે એ દીન છે અને મુરવત તેના સદગુણો છે. અસલ ઇન્સાનની બુદ્ધિ છે. પછી આપે આ આયતને તિલાવત ફરમાવીને કહ્યું કે અલ્લાહની નજીક એની ઇજ્જત છે કે જે મુત્તકી છે. હવે આપણે આ આયતમાંથી મળતા જરૂરી 10 જોઈએ. પહેલું, પુરુષ કે સ્ત્રી હોવું અથવા તો કોઈ કબીલા અને કોમના હોવું ફક્રનું સબબ નથી. એટલા માટે કે આ બધું તો અલ્લાહના જ હાથમાં છે. હુજ્જતુલ ઇસ્લામ આકા મોહસિન કરાતી બીજો પોઈન્ટ આ રીતે બયાન કરે છે કે ઇન્સાનની ખિલકતમાં જે તફાવત જોવા મળે છે તે અલ્લાહની હિકમતના આધારે અને એકબીજાને ઓળખવા માટે છે, ન કે એકબીજા પર ફખ્ર કરવા માટે. એટલા માટે કે તમે એકબીજાને ઓળખો. ત્રીજું, લોકોની પાસેથી મળતી ઇજ્જત થોડો ટાઈમની અને જલ્દી નાબૂદ થઈ જનાર છે, જ્યારે કે અલ્લાહ પાસે મળતી ઇજ્જત હંમેશા બાકી રહેનાર છે. ચોથું, તકવાવાળા ઇન્સાનોએ લોકો પાસે કોઈ જાતની આશા રાખવી જોઈએ નહીં, કારણ કે તેમની ઇજ્જત અલ્લાહની પાસે એક રૂહાની મરતબો ધરાવે છે. પાંચમું, કુરાને કરીમ બધી જ જાતના ભેદભાવ જેમ કે કોમ, કબીલા, પૈસો, વિચારો, કલ્ચર, લશ્કર, તાકાત, સામાજિક દરજ્જો વગેરેને કબૂલ કરતું જ નથી. ફક્ત અને ફક્ત તકવાને અફઝલ હોવાનું કારણ માને છે. બેશક તમારામાંથી અલ્લાહની નજદીક એ ઇજ્જતવાળો છે કે જે વધારે તકવાવાળો છે. છઠ્ઠું, વધારે સુખ સગવડતાવાળું જીવન અને ઇજ્જત તથા વખાણ દરેક ઇન્સાની ફિત્રી ઈચ્છા છે અને ઇસ્લામે ઇન્સાની આ ફિત્રી જરૂરતને પૂરી કરવા માટે તકવાનો રસ્તો બતાવ્યો છે. જે માણસ જેટલો પણ વધારે પરહેજગાર, મુત્તકી, ગુનાહોથી બચનાર, અલ્લાહની ઇતાત કરનાર હશે ફક્ત તે ઇજ્જતવાળો છે. સાતમું, જેણે આપણને પેદા કર્યા તે વધારે સારી રીતે જાણે છે કે કોઈ પણ કોમ કે કબીલાનું હોવું શ્રેષ્ઠ હોવાની દલીલ નથી. લોકો જે વસ્તુને ફઝીલત અને શ્રેષ્ઠતાનું કારણ સમજે છે બધી વસ્તુઓ બેહુદા અને ફાયદા વગરની છે. દાખલા તરીકે ઇન્સાન એમ સમજે કે હું ખૂબસૂરત છું, મારી પાસે પૈસા છે, હું ફલાણા ખાનદાનનો છું, એટલે મારી ઇજ્જત બીજા કરતાં વધારે છે. તો આ હકીકતમાં ખોટું છે, કેમ કે અલ્લાહ સુબહાનહુ તઆલા બસ કુરાનમાં જે કહી દીધું એ જ સાચું છે. આઠમું, પોતાને મુત્તકી અને પરહેજગાર ન બતાવીએ, કારણ કે અલ્લાહ તઆલા દરેક વાતને સારી રીતે જાણે છે. અગર આપણે આવો ઢોંગ કરી રહ્યા છે, પોતાની જાતને સારું બતાવી રહ્યા છે, મુત્તકી બતાવી રહ્યા છે, પરહેજગાર બતાવી રહ્યા છે, આપણે એનું ભૂલવું જોઈએ કે અલ્લાહ તો દરેક વાતને સારી રીતે જાણે છે. હવે આપણે આયત નંબર 14 સાંભળીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. કાલતિલ અરાબુ આમન્ના કુલ્લુમ તુઅમિનુ વલાકિન કુલુ અસ્લમના قولوا اسلمنا ولما يدخل الايمان في قلوبكم وان تطيعوا الله ورسوله لا يلتكم من اعمالكم شيئا ان الله غفور رحيم.
ચૌદમી આયતમાં ફરમાવે છે, અરબના ગામડાના રહેવાસીઓએ કહ્યું કે અમે ઈમાન લાવ્યા છે. અય પૈગંબર, તમે તેમને કહી દો તમે ઈમાન નથી લાવ્યા, પરંતુ કહો અમે ઇસ્લામ લાવ્યા છે. હજી સુધી ઈમાન તમારા દિલોમાં દાખલ નથી થયું. જો તમે અલ્લાહ અને રસૂલની ઇતાઅત કરશો તો અલ્લાહ તાલા તમારા અમલમાંથી જરાય ઓછું નહીં કરે. બેશક અલ્લાહ માફ કરનાર અને ઘણો જ દયાળુ છે. આવો આપણે આ આયતના જરૂરી પોઈન્ટ્સ જોઈએ કે આ આયતમાં એરાબનો અર્થ ગામડાના એ રહેવાસીઓ હતા કે જેમાંથી અમુક ઈમાન લાવ્યા હતા, જેમ કે સૂરે તોબામાં તેમના વખાણ કરવામાં આવ્યા છે. પરંતુ તેમાંથી અમુક લોકો એવા પણ હતા જે પોતાને બીજા કરતાં વધારે શ્રેષ્ઠ સમજતા હતા, જ્યારે કે તેઓ એક સામાન્ય મુસલમાન હતા. આ આયતમાંથી મળતા અમુક જરૂરી દર્શ આ રીતે છે. પહેલું, દરેક પ્રકારના દાવાને કબૂલ ન કરવો જોઈએ. બીજું, ખોટા દાવાનો વિરોધ કરવો જોઈએ. ત્રીજું, દરેક માણસ પોતાની મર્યાદાને ઓળખે અને પોતે જે કાંઈ છે તેનાથી વધારે પોતાની જાતને જાહેર ન કરે. ચોથું, ઇસ્લામ એક જાહેરી રૂપ છે, પરંતુ ઈમાનનો સંબંધ ઇન્સાનના દિલની સાથે છે. પાંચમું, જે લોકો પોતાના ઈમાનનો કે નેક હોવાનો દાવો કરતા હોય તેમની સાથે એવી રીતે વાત કરવી જોઈએ કે તેઓ વધારે સારા મોમિન બનવા માટે ના ઉમેદ ન થઈ જાય. છઠ્ઠું, કમાલ સુધી પહોંચવાનો રસ્તો ખુલ્લો છે. સાતમું, રસૂલે અકરમની ઇતાત અલ્લાહની ઇતાત સાથે બયાન કરવામાં આવી છે અને તેમના માસૂમ હોવાની દલીલ છે, માટે કોઈપણ જાતના શક કે સવાલ કર્યા વગર તેમની ઇતાઅત કરવી જોઈએ. આઠમું, અલ્લાહ તાલા આદિલ છે અને ઇન્સાનના અમલને જરા બરાબર સવાબ પણ ઓછો નથી કરતો. સારું સંચાલન, સારું મેનેજમેન્ટ એને જ કહેવાય કે જેમાં તેના કારીગરોની મજદૂરી અને પગારમાં જરા બરાબર પણ અન્યાય ન થાય. હવે હુજતુલ ઇસ્લામ આકા મોહસિન કરાતી સાહેબ ઇસ્લામ અને ઈમાન વચ્ચેનો તફાવત પણ આપણને બતાવે છે. આ તફસીરમાં મળે છે કે ઊંડાઈમાં શું તફાવત છે. તો ઇસ્લામ જાહેરી રૂપ છે, જબાનથી કલમો પડીને મુસલમાન બની શકાય છે, પરંતુ ઈમાન દિલથી કબૂલ કરવું છે. ઇમામે સાદિક અલૈહિસલામ આ જ આયત વિશે ફરમાવે છે કે કોણ છે જેની પાસે ઇલાહી રંગ હોય. તો ફરમાયું, ઇલાહી રંગ ઇસ્લામ છે. આ આયત જેણે અલ્લાહની રસીને મજબૂતીથી પકડી છે એની તફસીરમાં આપે ફરમાયું કે અલ્લાહની મહકમ રસીને પકડવી એ જ ઈમાન છે. પહેલું તો આ ઊંડાઈમાં તફાવત જોયું. હવે આપણે બીજું જોઈએ, મકસદમાં તફાવત. અમુક વખતે ઇસ્લામ લાવવાનો મકસદ દુનિયાની કોઈ માદી નહેમતને હાસિલ કરવા માટે અથવા તેની હિફાજત માટે હોય છે, પરંતુ ઈમાન લાવવાનો મકસદ માત્ર રૂહાની હોય છે. ઇમામે સાદિક અલૈહિસલામ ફરમાવે છે, ઇસ્લામ લાવવાથી ઇન્સાનના ખૂનની હિફાજત થાય છે, નિકાહ હલાલ થઈ જાય છે, પરંતુ આખિરતનો સવાબ એ તો દિલમાં રહેલા ઈમાનના આધારે જ આપવામાં આવશે. ત્રીજું, અમલમાં તફાવત. ઇસ્લામ અમલ વગર પણ શક્ય છે, પરંતુ ઈમાન અમલની સાથે હોવું જરૂરી છે. માસૂમ અલૈહિસલામ ફરમાવે છે, ઈમાન જબાનથી બોલવું અને અમલ કરવું છે. ઇસ્લામ અમલ વગર જબાનથી કબૂલ કરવું છે. માટે ઈમાનમાં ઇસ્લામ આવી જ જાય છે, પરંતુ ઇસ્લામમાં ઈમાન નથી આવતું. ખરેખર વિચારવા જેવી બાબત છે કે ઈમાનમાં ઇસ્લામ આવી જાય છે, પરંતુ ઇસ્લામમાં ઈમાન નથી આવતું. બીજી એક હદીસમાં ઇસ્લામને મસ્જિદુલ હરામ સાથે અને ઈમાનને કાબા સાથે સરખામણી કરવામાં આવી છે. એટલા માટે કે કાબા તો મસ્જિદુલ હરામની વચ્ચે જ છે, પરંતુ મસ્જિદુલ હરામ કાબામાં નથી. ચોથું આપણે જોઈએ, રાજકીય, પોલિટિક અને સામાજિક સોશિયલ બાબતોમાં તફાવત. ઇમામે સાદિકને સવાલ કરવામાં આવ્યો કે ઈમાન અને ઇસ્લામમાં શું ફરક છે, શું તફાવત છે. આપે ફરમાયું, ઇસ્લામ કલમો પડવો, અલ્લાહ અને તેના રસૂલ વિશે ગવાહી આપવી અને નમાઝ, રોઝા, ઝકાત વગેરે અહકામ પર જાહેરી રીતે અમલ કરવો છે. પરંતુ ઈમાન એ ગવાહી અને અમલ છે જે અલ્લાહ તરફથી મોકલવામાં આવેલા ઇમામની મારેફતની સાથે હોય, એટલે કે કલમો પડવો અને નમાઝ રોઝા વગેરે ઇબાદત પણ મારેફતની સાથે હોય. હવે આપણે જોઈએ દરજ્જામાં તફાવત. તો માસૂમની મુબારક હદીસમાં ફરમાવવામાં આવ્યું છે કે ઈમાન ઇસ્લામથી એક દરજ્જો વધારે બુલંદ છે, તકવા ઈમાનથી એક દરજ્જો વધારે બુલંદ છે, અને યકીન તકવાથી એક દરજ્જો વધારે બુલંદ છે. અને લોકો પાસે યકીન જેટલી ઓછી કોઈ પણ બીજી વસ્તુ નથી. તો આવો આપણે અહલે બૈત અલૈહિસ્સલામથી તવસ્સુલ કરીએ કે અલ્લાહ આપણા ઈમાનમાં વધારો કરે, એનાથી એક દરજ્જો તકવામાં બુલંદી આપે, એનાથી એક દરજ્જો બુલંદ જે યકીન છે અને જે બહુ ઓછા લોકોને આપવામાં આવ્યું છે, ખુદા આપણા યકીનમાં વધારો કરી આપે. આપણે દુઆ કરીએ કે આપણા જમાનાના ઇમામના ઝહૂરમાં ખુદા તાજીલ ફરમાવે, ઇમામના ઝહૂરમાં સહેલો આસાની ફરમાવે. આપણે દુઆ કરીએ કે પરવર્તિગાર અમારા આ દર્સને કાબિલે કબૂલ ફરમાવ, સામીનની દરેક હાજતોને પૂરી ફરમાવ, હર અહેલે બૈતના ચાવડાને હિફ્ઝો અમાન નસીબ ફરમાવ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નાકા અંતસ સમીઉન અલીમ.